મહારાજ, તમે એકવાર કહેલું કે આ જે શંકરાચાર્ય છે તેમને અદ્વૈતનો અનુભવ થયેલો અને પછીથી એમને પ્રકૃતિ ઉપરની
અદ્વૈતનો અનુભવ
થયો થયેલો.
એટલે પહેલા તો એક જ છે, તે બધું એક જ છે, એકમ અદ્વિતીયમ, અને તે પાછું અદ્વિતીય છે, કોઈની સાથે સરખામણીમાં ઉભું રહી શકે એવું અજોડ અનોખું એવું જે તે બધું એક જ છે. આપણે છીએ તે પણ બધા એક જ છે, બધું સર્વત્ર જે બધું લાગે છે, જુદું જુદું તે રિલેટિવલી ચેતનની અપેક્ષાએ મિથ્યા છે. ચેતનની અપેક્ષાએ, ચેતનની અપેક્ષાએ જે તે બધું મિથ્યા છે. એટલે એ જે એમને અદ્વૈત જે તે બધું એક જ છે, અને જે જે કાંઈ છે એમાં એક જ તત્વ પ્રવેશેલું છે, એક જ તત્વ છે જે તે બધું, એના સિવાય બીજું કાંઈ જ નથી. એને અનુભવ છે, એ અનુભવ એમાં એમાં રહેલા, અને એનો હિન્દુસ્તાનમાં વેદાંત એને કે છે એ રીતે એમને એક જ્ઞાનનો પ્રચાર પણ કર્યો છે, ખંડન પણ બધાને કર્યા છે. પછી એમને જયારે કાશ્મીરમાં ગયા અને શંકરાચાર્ય હિલ્સ આજે પણ કહેવાય છે, ત્યાં ઘડી ધ્યાનમાં વગેરે બેઠેલા, ત્યાં એમને દ્વૈતનો અનુભવ છે, શક્તિનો પણ અનુભવ થાય ત્યાં ઘડી. અને ત્યાર પછી એના બધા પ્રાર્થનાના શ્લોકો ને આ બધું લખવા માંડ્યું, અને પછી એ તંત્ર, કે પછી તંત્રમાં પણ અભ્યાસ કરતા થાય છે. અભ્યાસ એનો તો કોઈ અભ્યાસ કરવાની જરૂર નહીં, એનો તો સૂજ એટલે એનું હાર્દ હાથમાં આવી જાય. એના પર તંત્રો પણ સારા પુસ્તકો લખ્યા છે, સમજવાના પણ અઘરા છે, અલગ એટલે કે અલંકારિક ભાષામાં ઉપરનો અર્થ જુદો, અંદરનો અર્થ જુદો હોય એવો સૌંદર્ય લહરી આદિ ઘણા પુસ્તકો એમને લખ્યા.
સૌંદર્ય લહરી તંત્રનું પુસ્તક છે,
આ તંત્રનું પુસ્તક છે, પણ લાગે નહીં આપણને, ઉપરનો અર્થ જુદો લાગે, અંદરનું રહસ્ય જુદું જુદું લાગે, પણ એ આપણને સમજણ ના પડે બિલકુલ. પણ બહુ સુંદર પુસ્તકો લખેલા છે. પછી કેટલા બધા એમને શ્લોકો રચ્યા પ્રાર્થનાના, અન્નદાસ્ટકમને એવા બધા ઘણા શ્લોકો પ્રાર્થનાના પછી લખ્યા છે એમને. પણ તે પહેલા તો દાખલા તરીકે બ્રહ્મસૂત્ર ને એ બધા લખ્યા, એના પર ભાષ્ય તે અદ્વૈત ઉપર, કે બધું જે તે એક જ છે. એટલે આખા ભક્તિ સંપ્રદાયોને પણ ખંડન કરી નાખે છે બધું.
એટલે ભક્તિ સંપ્રદાય
સંપ્રદાયો એક છે નથી કેતા, બે જ છે આપણે નથી. અને ભક્તિ સંપ્રદાય મુક્ત મોક્ષ ની ના પાડે છે,
ભક્તિ સંપ્રદાય
મોક્ષ ની ના પાડે છે, કે મોક્ષ એટલા માટે ના પાડે છે કે ભગવાન તો છે ને આપણે પણ છે, બેવ છીએ, અને બેવ છે તો જ આનંદ છે એકબીજાનો. પરસ્પર સામસામી હોવાથી પરસ્પરને મળવાનો, કરવાનો, સમજવાને, અનુભવવાનો, પરસ્પર એક સાથે વ્યક્તતાનો એ જે આનંદ છે તે અદ્વૈતમાં આનંદ નથી રહેતો, એ આનંદનો પ્રકાર જુદો છે. એટલે એમને આ આનંદ વિશેષ લાગ્યો. અને બીજું કારણ કે છે, મોક્ષ નથી એનું કારણ, કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સુખ દુઃખ છે તો એ મોક્ષ નથી. સુખ દુઃખ બિલકુલ ના હોય, રોગ આદિ પણ કઈ ના હોય ત્યારે મોક્ષ, એવી જાતની ભક્તિ માર્ગમાં સમજણ છે. એને રોગ દુઃખ આદિ છે એ સુખ ને આનંદ નો વિષય માને છે, એટલે સુખ એમાં નથી લગતા, પણ દુઃખ રોગ આદિ હાનિ આ તે શરીરને અરુચિ થવી આ બધું જે છે ત્યાં સુધી મોક્ષ નથી, આ બધું ના હોવું જોઈએ. એટલે અદ્વૈતના મોક્ષ કરતા ભક્તિનો, ભક્તિ માર્ગના મોક્ષની સમજણ જુદા પ્રકારની છે. આવું બધું કઈ ના હોય એટલે શરીરનો ગુણધર્મ પણ બદલાય, શરીર પણ સબ્લિમેશન થાય એનું પણ, ત્યારે મોક્ષ. શરીરને પણ ચેતનના ગુણધર્મ લાગુ પડે ત્યારે એ મોક્ષ. એટલે ભક્તિ સંપ્રદાયમાં એમ છે કે આ દુઃખ રોગ આ ચિંતા ફિકર આ જે પ્રકૃતિના જે નિમ્ન પ્રકારની વૃત્તિઓ છે તે બધું ના હોય ત્યારે મોક્ષ. જ્યારે પેલામાં એવું નથી, અદ્વૈતમાં મોક્ષ એટલે, મોક્ષ એટલે જન્મ મરણ નહીં એમ નહીં, પણ પ્રકૃતિથી મુક્ત, રાગ દ્વેષાદિથી, દ્વંદ્વાતીત ગુણાતીત, દ્વંદ્વ ને ગુણ પ્રકૃતિનું મૂળ, પ્રકૃતિને સહેલામાં સહેલી રીતે સમજાવી હોય તો કે દ્વંદ્વ પ્રકૃતિ એટલે શું, કે દ્વંદ્વ ને ગુણ, ત્યારે દ્વંદ્વાતીત ને ગુણાતીત થાય તે મોક્ષ. દ્વંદ્વ થી પર ને ગુણ થી પર એમાં હોવા છતાં એની પકડ આપણા પર ના રહે, દ્વંદ્વમાં અને ગુણમાં હોવા છતાં એની પકડ ના રહે. બધો ઓન ધ કોન્ટ્રરી, જયારે એને રજસ ગુણ વાપરવો હોય તો રજસ ગુણ વાપરી શકે, તમસ વાપરવો હોય તો તમસ વાપરી શકે, રજસ વાપરવો, સત્વ વાપરવો તો સત્વ વાપરી શકે, એવી માસ્ટરી આવી જાય એના પર. તે જાણે કે મોક્ષ. આ એક જ્ઞાન ની સમજણ આ જાતની. અને પેલા લોકો કે જ્યાં સુધી રોગ છે, દુઃખ છે, અશાંતિ છે, આ છે ત્યાં સુધી નહીં. ભક્તિ વાળા કે આમાં પણ રોગ દુઃખાદી હોવા છતાં આત્મા સાક્ષી છે. તે શેનો સાક્ષી? તારે સાક્ષી શેનો? કે આ સકળ બ્રહ્માંડ છે, આપણું શરીર છે, શરીરની સાથે આપણને દુઃખ થાય, દર્દ થાય, વેદના થાય, એવા રોગો વગેરે હોય, એનો સાક્ષી છે. એમાં એ ડૂબી નથી જતો, લેવાઈ નથી જતો, પણ એ દર્દ થાય છે એ સમજે છે, એ જાણે છે દર્દ છે. જ્યાં સુધી શરીર છે, શરીરના ગુણધર્મ જ્યાં સુધી આ છે, ત્યારે પેલા ભક્તિ સંપ્રદાય વાળા કે છે કે દર્દ છે એટલા પ્રમાણમાં પણ તમારા ભગવાન છે કે ત્યાં નથી. દર્દ હોવા છતાં દર્દ બિલકુલ લાગે નહીં. ત્યારે પેલા વેદાંત ના અનુભવીઓ શું કે છે? તો આત્માનો ગુણધર્મ સાક્ષી. તો સાક્ષી છે કરીએ તમે કબૂલ કરો? તો ભક્તિ માર્ગ વાળા કે સાક્ષી કરો ભાઈ, ભગવાન નો સાક્ષી. તો કે ભગવાન તો એક જ છે, પછી ભગવાન ભગવાન નો સાક્ષી કેવી રીતે રહે? એ ફેલસી આવી જાય છે, તર્ક દોષ આવી જાય છે. પેલા કે સાક્ષી છે ના વેદાંત ના અનુભવ વાળા, પેલા ભક્તિ અનુભવ વાળા ને કે છે કે તમે કે આ બધું હોય ને, તો પછી આ આત્માનો ગુણધર્મ સાક્ષી પણ છે તે શેનો સાક્ષી? તો કે આ બધા સકળ બ્રહ્માંડ, તમારું શરીર, આદિ પ્રકૃતિ, આ તમારી પ્રવૃત્તિઓ શેનો સાક્ષી? એમ પેલા ભક્તિ વાળા જવાબ આપે છે કે જે તો પછી તમે એમ કે જે વેદાંત પણ કે છે કે બધું એક જ, જે તે બધું એક જ છે, અને વેદાંત કેમ ભક્તિ માર્ગ વાળા કે છે અમે બે છે, તું હું એમ કે છે, તું હું અમે બે છીએ, પણ બે કેવા? એકબીજામાં ભળી ગયેલા, એકબીજામાં તદ્રુપ થઈ ગયેલા, એકબીજામાં ભક્તિમાં, એકબીજાના પ્રેમમાં તલ્લીન થઈ ગયેલા અમે છીએ, એવા અમે બે. જુદા બે લાગીએ છે ખરા, પણ પ્રેમની એમની ભાવની દ્રષ્ટિથી એક જ છે. એ આ લોકોની સમજણ છે. મને તો બેઉનો સમન્વય સારો લાગે છે, બેઉનો સમન્વય.